માટે એક સરસ વ્યાખ્યા છે ને, પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય. આમાં બહુ જ ટૂંકાણમાં જેમ આજે એક સરસ શબ્દ શું આપ્યું, સુખનું કારણ શું છે? સુખનું કારણ સ્વભાવ પ્રતિઘાતનો અભાવ. એમાં બે નેગેટિવ આવ્યું, સ્વભાવથી વિરુદ્ધ અને એનો અભાવ. તો સ્વભાવથી જે વિરુદ્ધ છે એનો અભાવ, એનો અર્થ શું થયો? સ્વભાવનું પૂર્ણ ખીલી જવું. અને એના માટે શબ્દ છે કેવું, તો હવે એ કે આ જે સુખનો વાત ચાલી એ ક્યાં સુધી ચાલે છે? જોવું હોય તો ક્યાં કઈ ગાથા સુધી આવી છે? 68 ગાથા સુધી છે. અને 68 ગાથા પછી કયો શબ્દ વાપરો જો વાંચવું હોય તો, કે આ અધિકાર પૂરો થયો 68 ગાથા પછી. 118 પાનું છે એમાં છેલ્લે આવ્યું, આ રીતે આનંદ અધિકાર પૂર્ણ થયો. તો કઈ ફરક ન લાગ્યો? જો આ વાત, આ વાત છે ને, ઘણી વાર લોકોની કલ્પના હોય છે સુખ જુદું અને આનંદ જુદું. એવું નથી. જેમ ઘણી વાર 12માં શું માને, ધર્મી જુદા ને જ્ઞાની જુદા. ધર્મી કોને કહેવાય? કે જે કોઈ ભાઈની વ્રત તપ આદિ પૂજા ભક્તિ આદિની ક્રિયા કરી, કોણ કહેવાય? ધર્મી કહેવાય. અને જેને શાસ્ત્ર જ્ઞાન આદિ બહુ યાદ રહે અને બહુ જ કરતું હોય એને શું કહેવાય? જ્ઞાની કહેવાય. અંતે અંતે બે અર્થ શું થયા? શુભ રાગની ક્રિયા કરે એને કહેવાય ક્રિયા જળ છે, અને અહીંયા જ્ઞાન ને એ કેવો છે? શુષ્ક જ્ઞાની છે. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા છે, બે વાત કહે છે. એમાં ક્યાંય નથી બે, ધર્મી કહો કે જ્ઞાની કહો, બે ને ક્યાંથી વાત ચાલશે? કે જ્યાં સ્વભાવથી કારણ થયું છે, બસ સ્વભાવમય જેને પણથી પ્રગટ થઈ છે એ એની વાત છે. અને અહીંયા એવી જ રીતે જેમ ધર્મી કહો કે જ્ઞાની કહો એક જ વાત છે, એમ સુખી કહો અને આનંદ કહો બે એક વાત છે. સંયોગથી સુખ છે અને આત્માથી આનંદ છે એવા બે પ્રકાર નથી. બે કેવા છે? એક સમાનાર્થી શબ્દો છે. સુખ કહો કે આનંદ કહો બે એક જ છે. અને બે કેવા છે? વેદનભૂત ભાવ. અને વેદનભૂત ભાવ કેવા હોય? એ પોતાથી જ હોય, ક્યારે પણ બીજાથી આધારિત. અને એટલા માટે બહુ સરસ છે. ફરીથી એમાં આપણને આવ્યું ને, પહેલો જ વાક્ય આવ્યું હતું ને, સેમ આવ્યું હતું, 61 ગાથાની ટીકાની પહેલી જ લાઈન, 61 ગાથાની ટીકાની પહેલી જ લાઈન, સુખનું કારણ સ્વભાવ પ્રતિઘાતનો અભાવ છે. આમાં જ આખા આપણા અભિપ્રાયની વિપરીતતા છે. આજે કીધું સંયોગથી ક્યારેય ન વિચારું, અનુકૂળતા તે સુખ છે અને પ્રતિકૂળતા છે દુઃખ. એમ નહીં, મને જે કઈ દુઃખ છે એ સેના કારણે છે? સેના કારણે? અજ્ઞાન ને. અહીંયા શબ્દ સ્વભાવ પ્રતિઘાત, સ્વભાવનો મને પર્યાયમાં ઘાત થયો. સ્વભાવ જે ત્રિકાળ ગુણરૂપ છે એને તો કોઈ પ્રશ્ન છે જ નહીં, પણ જેટલો સ્વભાવને આ ક્યાં સુધી લઈ શકાય? અહીંયા આના પ્રમાણે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી, એટલે 10મા ગુણસ્થાન સુધી પણ સ્વભાવનો શું થયો છે? ઘાત થયો. સંજલનનો પણ કોણ અંશ રહી ગયો છે? લોભનો અંશ. અને ત્યાં પણ મારા સ્વભાવ. એ રીતે બધું જ લઈએ, શ્રદ્ધામાં સ્વભાવનો ઘાત મિથ્યાત્વ છે, ચારિત્રમાં દર્શનમાં તો છે એટલે એમાં તો સીધું નથી, પણ ચારિત્ર લઈએ, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, જ્ઞાનમાં લઈએ, જ્ઞાન પણ પૂર્ણ નથી. જ્ઞાન જ્યાં સુધી બાકી ત્યાં 12મે ગુણસ્થાને વિતરાગ થઈ ગયા છે એટલે પૂર્ણ આનંદ થઈ ગયો છે, પણ છતાં પણ હજી એ જ્ઞાનની પૂર્ણતા નથી. અને ચારિત્રમાં રાગનો અંશ છે, મુખ્ય શ્રદ્ધા અને ચારિત્રમાં જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી સમજી લેવું શું છે મને? સ્વભાવનો પર્યાયમાં ઘાત છે તો શું છે? દુઃખ છે. અને આ રીતે વિચારતા આખું શું થશે? કે મારા સુખ દુઃખ નો આધાર સ્વભાવનો આશ્ય સ્વભાવ છે કે સંયોગ છે? જેટલો સ્વભાવનો આશ્રય એટલો સુખ છે, અને જેટલો સ્વભાવનો ઘાત છે એટલું દુઃખ છે. આખી બહિર્મુક્તાની વૃત્તિ પલટી જશે. 24 કલાક સુખને માટે કોને માટે પ્રયત્ન કરીએ છીએ આપણે? અહીંયા કે સંયોગ સાથે તારા સુખ દુઃખનો કોઈ સંબંધ જ નથી, સુખનો નહીં અને દુઃખનો પણ નહીં. કારણ કે ફરીથી સુખ અને દુઃખ વેદનભૂત ભાવ છે અને વેદનભૂત ભાવ તારાથી ભિન્ન હોય. જેમ જેમ કાર્યરૂપ ભાવ કેવા હોય, કર્તાથી ભિન્ન હોય, એમ વેદનભૂત ભાવ કેવા છે, પોતાથી ભિન્ન હોય. એ વાત સુંદર રીતે અને 61 ગાથાની બીજી લાઈન વાંચીએ આપણે. 61 ગાથાની શું શબ્દ છે એમાં, જે નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઈષ્ટ તે સૌ પ્રાપ્ત. બહુ સરસ છે ને, અરિયન ભગવાન ને બધી પ્રતિકૂળતાનો નાશ થયો છે અને બધી એમાં તીર્થંકર હોય તો કેટલો હોય છે, ઉત્કૃષ્ટ સંયોગ છે ને. 8 પ્રાતિહાર્ય હોય અને 34 અતિશય હોય, 100 ઇન્દ્ર થી પૂજિત હોય, બરોબર છે ને. ઈષ્ટ ની પ્રાપ્તિ છે અને બધું અનિષ્ટ તો અસાતા નો ઉદય હોય ગયો છે. એ અહીંયા વાત નથી, અહીંયા તો એને સ્વભાવનું પરિપૂર્ણ, સ્વભાવ તે ઈષ્ટ છે અને રાગ તે અનિષ્ટ છે. આવ્યા હતા ગુરુદેવ આ શબ્દો વાપરતા, આ આખો અભિપ્રાય આવો બદલાવો પડશે. તો જે અહીંયા અરિયંત અને સિદ્ધ ને કે એ કેવાય છે એની વ્યાખ્યા, અરિયંત અને સિદ્ધ કોને કહેવાય, કે જેને ઈષ્ટ પ્રાપ્ત થયું છે અને અનિષ્ટ નાશ થયું છે. તો ઈષ્ટ કોણ છે, સ્વભાવ ઈષ્ટ છે એ પરિપૂર્ણ પ્રાપ્ત થયો છે અને સ્વભાવથી વિરુદ્ધ ભાવ વિભાવ એ કેવો છે, નાશ થયો. પણ શું થાય, કલ્પનામાં જ ઈષ્ટ અનિષ્ટ માં ક્યાં દેખાય છે આપણને, સંયોગો દેખાય જેનું વેદન થતું નથી. આચાર્યદેવ સુંદર સાથે જ્ઞાન સાથે હવે શું લીધું, સુખ અને સજે છેલ્લે શું શબ્દ આપ્યો, કેવળ જ્ઞાન જ સુખ છે એમ શબ્દ આવ્યો ને, કેવળ જ્ઞાન જ સુખ છે ને. તો જ્ઞાન જુદું છે ને, સુખ ગુણ જુદો છે ને, પર્યાય અભેદ પણ એવો શબ્દ વાપરો છે એમાં. શું છે, અભેદપણે કીધું કે છે જ્ઞાન તે સુખ છે, બાકી ખરેખર જોઈએ તો બે ગુણની બે પર્યાય જુદી, પણ બે કેવી છે, એકબીજા સાથે અવિના ભાવી છે અને તેથી અભેદ ભાવે કેવળ જ્ઞાન જ સુખ છે, એ રીતે આખી વાત એ આપણને શરૂ કરી. ચલો કાલે ફરીથી આપણને આપણે લીધી હતી 53 ગાથા થી ફરીથી એક ઉપર ઉપરથી લઈએ. આખો જ્ઞાન અધિકાર પૂરો થયો અને સુખ અધિકાર શરૂ કર્યો તો પેલા તો આપણને દેખાડ્યું કે જ્ઞાન અને સુખ કેટલા પ્રકારના હોય છે, તો કે બે પ્રકારના. ક્યાં હોય છે, ઇન્દ્રિય અને અતિન્દ્રિય. ભલે એ સાચા ખોટા માન્ય ઇન્દ્રિય સુખ એ જુદી, પણ આવું એક હોય છે એમ. તો બે, જ્ઞાન અને સુખ. જ્ઞાન અધિકાર ચાલે છે, હવે એમાં સાથે કોને ઇન્વોલ્વ કરે છે, સુખ ને. તો એમાં જ્ઞાન અને સુખ બે પ્રકાર છે, એક અતિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન હોય અને અતિન્દ્રિય અને ઇન્દ્રિય સુખ હોય, એવા બે પ્રકાર કરીને. હવે એમાં 54 ગાથામાં કહે છે કે બે માંથી અતિન્દ્રિય સુખના સાધનભૂત અતિન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે. આ તો બે પ્રકાર દેખાડ્યા, અને બે પ્રકાર હોય ને એક બાજુ વિચારવું, બે પ્રકાર દેખાડ્યા તો બે સરખા હશે કે નહીં હોય, તો ભાઈ સરખા હોય ભેદ ક્યાં પાડ્યા છે, તો એમાં હવે ભેદ પાડે છે કે તો અતિન્દ્રિય જ્ઞાન એ કેવું છે, ઉપાદેય, કારણ કે એ કોનું કારણ છે, એ સુખનું કારણ. અતિન્દ્રિય સુખ જયારે જોવે છે તો એનું કારણ તને સુખ કેવું પ્રગટ કરવું પડશે, અતિન્દ્રિય જ્ઞાન. તો અતિન્દ્રિય જ્ઞાન કારણ છે અને એનું પ્રયોજન અથવા એનું ફળ અતિન્દ્રિય એ સુખ છે. અને એમાં પછી આગળ 55 માં એની સામે ઇન્દ્રિય સુખ ના સાધનભૂત કારણભૂત ઇન્દ્રિય જ્ઞાન છે, ઓલાથી ઓપોઝિટ. અતિન્દ્રિય સુખ નું કારણ અતિન્દ્રિય જ્ઞાન છે, અને અહીંયા હવે કે છે ઇન્દ્રિય સુખ નું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. એની વાત એમાં સૌથી પહેલું ઇન્દ્રિય એની વ્યાખ્યા છે 55 ગાથામાં પહેલી લાઈન. ઇન્દ્રિય જ્ઞાન કેવું છે, એક એમાં નીચે છે ને, ઇન્દ્રિય જ્ઞાન ને ઉપલંબક પણ મૂર્ત છે અને ઉપલભ્ય પણ મૂર્ત છે. આઈ થિંક આ બધા શબ્દો નો અર્થ તો કર્યા છે, આ શબ્દો બધા અઘરા લાગે પણ બહુ સિમ્પલ વિચારો. આમાં ઇન્દ્રિય જ્ઞાન ને ઉપલંબક નીચે ફૂટનોટમાં તો છે જ. ઇન્દ્રિય જ્ઞાન કોના નિમિત્તે થાય કામ કરે છે, શબ્દ જ ઇન્દ્રિય છે તો એ કોણ છે, મૂર્ત છે, અને એનો વિષય પણ કોણ છે, મૂર્ત છે, તો એ ઉપાદેય કેમ હોય. શું છે, ઇન્દ્રિય જ્ઞાન પોતે કેવું છે, મૂર્ત એવી ઇન્દ્રિયોને અવલંબે છે, ઇન્દ્રિય દ્રવેન્દ્રિયને અવલંબીને પ્રવર્તે છે, અને એનો વિષય પણ કોણ છે? સ્પર્શરૂપ છે. અને ત્યાં આત્માને સુખ વિચારી ખરેખર એક વિચારવા જેવું છે, ઇન્દ્રિય જ્ઞાનમાં શું તાકાત છે? આત્માને જાણવાની એટલે અનુભવવાની તાકાત છે કે આત્માની વિચારણા કરવાની તાકાત છે? ઇન્દ્રિય જ્ઞાનમાં શું તાકાત છે? આત્માને જાણવાની તાકાત છે કે આત્માની વિચારણા કરવાની તાકાત છે? કેમ નહીં આત્માની વિચાર ન કરે? તો જ્ઞાનની જ વાત કરે ને, ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન શું? ખાલી જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન આત્માનો વિચાર કરશે? શું છે? બહુ જ વિચારવા જેવું છે. આત્માની વિચારણા કરવી છે ને એ મનમાં થશે, ઇન્દ્રિયમાં નહીં થાય. શું છે ફરક છે? ઇન્દ્રિયો તો ખાલી કોને કોને બતાવશે? એ તો બતાવવા એટલે પૂતગલને સ્પર્શરજ, એમાં આત્માની અનુભૂતિની તો વાત પ્રશ્ન જ નથી, પણ એનામાં શું જ નથી? વિચારવાની પણ તાકાત નથી, અને છતાં પણ એક વિચારવા જેવું છે. અહીંયા એક સ્ટેપ જો વિચારવા જેવો હોય ને વધારે, અહીંયા આટલું ઇન્દ્રિય જ્ઞાનનો હેય નહીં, શું કામ વાત કરી? હજી કદાચ આપણે રાગને એમ કહેતા હશો કે ચાલો એ હેય છે, એનાથી કાંઈ નથી. અરે એને કહે એ નહીં, તારું જ્ઞાન છે, એક રીતે સ્વભાવ છે, અને છતાં એને તે ઇન્દ્રિયથી વાપરે એ તારું પરાધીન જ્ઞાન પણ આત્માને હિતકારી નથી. રાગ તો છે જ નહીં, આમ તો હજી એટલું લાગે કે રાગ, પણ જે ઇન્દ્રિય જ્ઞાન છે એ પણ તારા આત્માને માટે હિતકારી નથી. અરે એ આત્મા સંબંધીનો વિકલ્પ પણ અહિતકારી છે, તો પછી આગળની વાત તો તે અહીંયા આખું આપણને કે આખું ઇન્દ્રિય જ્ઞાનનું આપણને તો એટલું મારી કાન એવા છે, બહુ સરવા છે, અને આંખમાં તો એવું સર દેખાય છે, અને શું છે? કોઈને કોઈ ઇન્દ્રિય સંબંધીના, ઇન્દ્રિયમાં એકત્વ એ નહીં, ઇન્દ્રિય સંબંધી જ્ઞાન થાય છે, એ પણ એનો વિષય માત્ર કોણ છે? મૂર્ત જ છે. માટી કેવું છે એ છે, એમાં શબ્દ તો આચાર્ય દેવ શું આપ્યું ખબર છે? પંચાન ગાથાની ઉપનમાં ટાઈટલમાં શું શબ્દ આપ્યો? ઇન્દ્રિય જ્ઞાન હે છે, પછી શબ્દ શું આપ્યો છે? નિંદે. અરે તારું કાંઈ પ્રયોજન એનાથી સિદ્ધ થવાનું નથી, નિંદે છે એને, હે એની ક્યારે પણ અધિકતા કરીશ નહીં. રાગની તો નહીં, અશુભ રાગની નહીં, શુભ રાગની તો નહીં, ઇન્દ્રિય જ્ઞાનનું પણ. જીવનમાં નો ડાઉટ જ્યાં સુધી હજી પૂર્ણ જ્ઞાન નથી ત્યાં સુધી સવિકલ દશામાં ઇન્દ્રિય જ્ઞાનનો શું થવાનો છે? વ્યાપાર, ઉપયોગ થવાનો છે, પણ વિચારી લેજે એની ક્યારેય અધિકતા કરીશ નહીં. સામાન્યપણે સામાન્યપણે સમયસારમાં તેની વાત આવતી હોય રાગ સંબંધીની બધે, અહીંયા તો ચોખ્ખી આમ ઇન્દ્રિય ન્યા પણ છે આખી ઇન્દ્રિય જ્ઞાનની, પણ અહીંયા તો બહુ જ આચાર્ય દે આખા વિષયમાં કે ક્યાં તું આ બાયલ લક્ષી પરાધીન એવા ઇન્દ્રિય જ્ઞાનમાં તું હેઠ્યો છે, જેનામાં આત્માના વિચાર કરવાની પણ તાકાત નથી પૂતગલ સિવાય બીજાને, અને એમાં પણ ચાલો હજી એમાં ઇન્દ્રિય જ્ઞાનમાં શું છે? પેલા તો શું આપ્યું 55માં કે ઇન્દ્રિય જ્ઞાન માત્ર કોને ગ્રહણ કરે છે? મૂર્તને. એનો વિષય પણ પોતે મૂર્તથી કામ કરે છે અને વિષય પણ મૂર્ત. હવે 56માં હજી એના માટે કહે છે શું છે? 97 પાને છે, હવે ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ, પોતાના વિષય એટલે કોણ? પૂર્ત પૂતગલ, એમાં પણ યુગપદ નથી પ્રવર્તતી. એક તો આત્મા તો વિષય નથી, જેને વિષય બનાવે છે એમાં પણ ટુકડા કરે છે. આની શું અધિકતા કરે છે તું? જીવનમાં આ રીતે રાગથી, હજી તો રાગમાં હજી તો ઘણા પ્રશ્નો જ છે, ક્યારેક ક્યારેક તો ક્યારેક ક્યારેક શું કરવું છે? ફૂફાડો તો રાખવો જોઈએ ને, તો બધા માથે ચડી જાય ને. આપણું કઈ સ્ટેટસ હોય છે માન, ગમે એમ બોલાવે એટલે શું મારું? હજી તો અશુભની માં પણ ખેદ આવતો નથી, એમાં શુભ રાગમાં ખેદ નહીં, અહીંયા તો ઇન્દ્રિય જ્ઞાનમાં. ઘણાને તો હોશિયાર ને, અમને બધી ખબર પડે, અમે બધું જાણીને અમે બધું જ કરીએ. અહીંયા કે છે કોને? પૂતગલને જાણીને તું હર્ષિત થાય છો, અને પાછું પૂતગલમાં પણ કેવી રીતે એટ એ ટાઈમ બધું જાણી છે આપણે, સાયે કે છે ક્રમે કરીને જાણીએ છે અને એનાથી અને જો એનાથી શબ્દ છે હજી એમાં પણ 56 ની પર પોતાના વિષયોમાં પણ યુગપદ નહીં પ્રવર્તી હોવાથી જો કારણ આપે છે ઇન્દ્રિય જ્ઞાન હેય જ છે એમાં હવે બીજો વિચાર કરીશ ને જેને જાણે આત્માને તો નહીં જેને જાણે છે એમાં પણ યુગપદ નથી જાણતી અને એનાથી શું થાય ચલો યુગપદ નથી જાણતી તો શું થાય છે જેટલું નથી જણાતું એની જાણવાની આકુતા રહ્યા કરે છે જેમ 12માં તૃષ્ણા છે એવી રીતે જ્ઞાનમાં પણ શું છે બધું જાણવું છે પણ એટ એ ટાઈમ શું હોય છે બધું તો જણાતું નથી એટલે અંદરમાં બીજી આકુતા એ રહ્યા છે ચલો હેવાજી એનાથી આગળ ચલો 57માં ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી એ તો સંપન્ન છે ઇન્દ્રિય શબ્દ જ વાપરો ત્યાં એ પ્રત્યક્ષ નથી અને એમાં હવે પ્રત્યક્ષની વ્યાખ્યા ટીકાની પહેલી લાઈન 57 ગાથા 99 પાને છે ટીકાની જે કેવળ આત્મા પ્રતિ જ નિયત હોય તે જ્ઞાન ખરેખર પ્રત્યક્ષ છે આવી ગયું ફરીથી પ્રત્યક્ષ માટે પરોક્ષનો ભેદ આપ્યો છે જ્ઞાન પ્રત્યક્ષ છે નહીં પ્રત્યક્ષ પરોક્ષ એમ નહીં કાલે તો વાત થઈ ગઈ છે પણ આખા પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ છે જ્ઞાનના તો એ કયું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન પ્રત્યક્ષ છે પણ કયું જ્ઞાન અતિન્દ્રિય સાથે અહીંયા કયો શબ્દ છે અતિન્દ્રિય તો છે જ આત્મા પ્રતિ જ નિયત હોય આત્માથી જ સીધું જે કામ કરે નામ અતિન્દ્રિય જ છે પણ અહીંયા અતિન્દ્રિય સાથે પણ અહીંયા મન પણ જેમાં નથી એ નામ છે અતિન્દ્રિયમાં ઇન્દ્રિય 5 ઇન્દ્રિય તો નહીં પણ મન પણ નહીં કેવું છે કેવળ આત્મા પ્રતિ જ આત્માથી જ જે કામ સીધું કરે છે એ તે જ્ઞાનને ખરેખર શું કહેવાય છે એ પ્રત્યક્ષ કહેવાય છે અને સામે ઇન્દ્રિય જ્ઞાન તો હજી એમાં ટીકામાં વાંચે અને બીજી છે ને એની ત્રીજી લાઈન આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પર્શતી નથી કોણ ઇન્દ્રિય જ્ઞાન પરલક્ષી જ્ઞાન ખરેખર તો શું થવું જોઈએ ખેદ થવો જોઈએ અરે મારું જ્ઞાન મને ન જાણે ખેદ ન થાય મારું જ્ઞાન હું કહેવો છું જ્ઞાન સ્વભાવી હું જ્ઞાન સ્વભાવી આત્મા અને મારું જ્ઞાન મને છોડીને કોકના બીજાના અવલંબનથી પોતે કરોડપતિ હોય અને બીજા પાસેથી કઈ પૈસા માગે લોન માગે તો કેવું લાગે એમ હું કેવો છું જ્ઞાન સ્વભાવી આત્મા છું અને મારી જ્ઞાન પણથી મને છોડીને બીજાથી કામ કરે છે તો અહીંયા કેવું છે આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પર્શતી નથી તો કેવી છે ઇન્દ્રિયો વડે ઉપલબ્ધ કરીને ઉપજે છે તો ઇન્દ્રિય જ્ઞાન શું છે એ પ્રત્યક્ષ નથી કોને માટે પ્રત્યક્ષ નથી પોતે સ્વને મામાં તો પ્રશ્ન જ નથી પરને જેને જાણે છે એમાં પણ પ્રત્યક્ષ નથી એટલે પેલા આવ્યું હતું એ પોતે મૂર્તથી કામ કરે છે વિષય પણ મૂર્ત છે અને મૂર્તમાં પણ યુગપદ કામ કરે છે અને કયું કામ કરે છે જેટલાને જાણે છે પણ કેવી રીતે જાણે છે પરોક્ષપણે જાણે ત્રણ વાત આવી ઇન્દ્રિય જ્ઞાન પેલું કેવું છે પોતે મૂર્તથી કામ કરે છે અને વિષય પણ કેવો છે મૂર્ત પછી બીજો કી લીધું જે વિષય મૂર્ત છે એમાં પૂતગલ એમાં પણ એક યુગપદ કામ નથી ક્રમે કરીને કરે અરે જેટલાને જાણે છે એ પણ કેવી રીતે જાણે છે પરોક્ષપણે જાણે કારણ કે આત્માથી કામ છે એના પાછળ ટીકા છે ભાવાત્મા સોમાપાને પહેલી લાઈન જે સીધું આત્મા દ્વારા જ જાણે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે જ્ઞાનની આ વ્યાખ્યા થોડીક ઓલા હોય ને પલાખા જેમ શીખતા હતા ને એમાં શીખવા જેવું છે જે જે એટલે કોણ જ્ઞાન જે જ્ઞાન સીધું આત્મા દ્વારા જ જાણે છે બીજા કોઈનું ઇન્દ્રિય કે મનનું કોઈનું અવલંબન નથી તે જ્ઞાનને શું કહેવાય છે પ્રત્યક્ષ કહેવાય છે તો ઇન્દ્રિય જ્ઞાન નથી તો હવે પછી આગળ એ જ વાતને એ કીધું કે પરોક્ષ કોને કહેવાય અને પ્રત્યક્ષ કોને કહેવાય એના બે પણ સિમ્પલ પ્રત્યક્ષ પરોક્ષ સીધું આત્મા દ્વારા જે કામ કરે તે પ્રત્યક્ષ છે અને આત્માને છોડીને બીજા દ્વારા કરે એ જ્ઞાન કેવું છે પરોક્ષ હવે આની સાથે આચાર્ય દેવે શું સંધિ કરી કે આવું જ્યાં પ્રત્યક્ષ જ્ઞાન છે એનો અર્થ અતિન્દ્રિય જ્ઞાન છે ત્યાં સુખ છે એ અત્યંત ઈચ્છુક જ. પણ જ્યાં આવું જ્યાં પ્રત્યક્ષ જ્ઞાન છે, આવું પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું, અત્યંત જ્ઞાન એટલે શું, આજે આગળ ગાથા, આજે 61 ગાથા ચાલી એની સાથે ફરીથી અહીંયા બે વાત આવી ગઈ. શું નક્કી કર્યા હતા બે પહેલી જ ગાથામાં? જ્ઞાન અને સુખ બે કેવા છે, ઇન્દ્રિય અને અતિન્દ્રિય. એ પણ જ્ઞાનમાં, ઇન્દ્રિય અતિન્દ્રિય સુખમાં. હવે એમાં આપણે વાત ને કરી અતિન્દ્રિય જ્ઞાન સીધું. હવે અહીંયા ઇન્દ્રિય જ્ઞાનમાં એનો વિષય મૂર્ત છે, એ ક્રમે કરીને જાણે છે અને જાણે છે તેને પરોક્ષ. તો હવે બે વાત આવ્યું, ક્યાં બે વાત આવ્યું, અતિન્દ્રિય અને ઇન્દ્રિય, અથવા તો પરોક્ષ અને પ્રત્યક્ષ. હવે એની સાથે કોનું રિલેશન કરાવે છે, સુખનું. કે સુખ તો તારું વેદનભૂત ભાવ છે, તેમાં પ્રત્યક્ષ પણ જ હોય, અતિન્દ્રિય પણ જ હોય, પરોક્ષ પણ ક્યાંથી આવ્યું? વેદન પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, જેમ જ્ઞાન છે. તો જ્ઞાન તો બે હશે, પણ વેદન તો પ્રત્યક્ષ જ હશે. તો એની સાથે સુખનો વિસ્તાર લઈને કરે છે કે જે તને સ્વભાવથી પ્રગટ થયેલું જ્ઞાન છે, તો સ્વભાવ તો જ્ઞાન સાથે સુખ છે. અને બીજું જે પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે જે અતિન્દ્રિય છે, એ કેવું છે કે જે પોતાના સ્વભાવથી કામ કરે છે, માટે સ્વભાવ પ્રતિઘાતનો અભાવ છે અને તેથી સુખનું કારણ. વ્યાખ્યા કરી હતી ફરીથી, જ્ઞાનનો સ્વભાવ શું છે, જાણવું. જાણવું તો કેવી રીતે જાણવું, પોતાથી પ્રત્યક્ષપણે. તેનો અર્થ શું થયો, પોતાના સ્વભાવથી કામ કરે છે, સ્વભાવનો ઘાત કરીને ઇન્દ્રિયથી કામ કરતું નથી, અને તેથી એ અતિન્દ્રિય જ્ઞાન સાથે શું હોય છે, સુખ હોય છે. આપણે તો ભાઈ 12માં વિષયને જાણ્યા અને એમાં શું માની લઈએ છીએ, ક્યારેક મજા આવે કે નહીં? 12 જાણીએ આપણે ત્યારે આનંદ ક્યારેક તો આવે કે નહીં? હા, ક્યારેક તાજમહાલ જેવું જોયું કે વંડર્સ જેવા જઈએ. તો અહીંયા કે છે ફરીથી, તારે અત્યારના ઇન્દ્રિય જ્ઞાનથી જાણે છે, તારું કામ કરે છે, તો સ્વભાવનો ત્યાં શું થયો છે, ઘાત થયો છે. સ્વભાવ હોવા છતાં તારે પરાધીનપણે થવું પડ્યું છે, પર્યાયમાં તને સુખનું વેદન નથી. આ એક વ્યાખ્યા આખી પ્રત્યક્ષની અને સુખ દુઃખે, સ્વભાવ પ્રતિઘાતનો અભાવ, આ તેનું નામ સુખ છે. મારો જે એટલો સ્વભાવ પ્રગટ થાય, પછી ચારિત્રમાં લ્યો તો વિતરાગતા છે, જ્ઞાનમાં લ્યો તો અતિન્દ્રિયપણું છે, શ્રદ્ધામાં લ્યો તો સમ્યક દર્શન સમ્યકપણું છે. જેટલો મારો સ્વભાવ એટલું મારી શું છે, સુખ છે. એ વાત આપણને કે ખાસ કરીને પ્રત્યક્ષ પર છે. હવે જો એટલે માટે 59 ગાથાનું પેલું ટાઈટલ વાંચે, પેલા પ્રત્યક્ષ પરોક્ષની વ્યાખ્યા આવી, જે આત્માથી જ કામ કરે છે પ્રત્યક્ષ, ઇન્દ્રિય ને મનથી કરે એ પરોક્ષ. હવે આ જ પ્રત્યક્ષ જ્ઞાન ને પારમાર્થિક સુખ પણ દર્શાવે. આવી ગયું ફરીથી, અતિન્દ્રિય જ્ઞાન છે, સ્વભાવથી થયેલું છે, તો એની જ સાથે તને સુખ થવાનું છે. એ સુખ પણ અતિન્દ્રિય છે, એટલે કે સ્વાધીન છે, સ્વતી છે. કોઈ બાહ્ય ઇન્દ્રિય વિષયથી તને કોઈ સુખ મળવાનું નથી. તો જે ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનો આ રીતે બેનો શું કરે છે, નિષેધ કરે. અને તારે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ જ એ કારણ છે. અને એમાં 59માં 5 બોલ લીધા હતા. ક્યાં લીધા હતા? હવે કોઈ મૂળ ગાથાથી જો વિચાર કરીએ ને તો શું છે, કોની વાત છે? 59 ગાથામાં મૂળ ગાથાથી વિચાર કરીએ તો કોની વાત છે? સ્વયં જાત સંબંધ અર્થ અનંતમાં વિસ્તૃત છે, અવગ્રહ્યાથી રહિત છે અને નિર્મળ જ્ઞાન સુખ એકાંત. કોની વાત છે? અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ ને જ્ઞાન સાથે પછી સુખ છે. અમૃત ચંદ્રાચાર્ય એમાં ટીકામાં શેની વાત લીધી, એમાંથી વાત લીધી. પેલું બે દેખાડ્યું કુમકુન આચાર્ય, તો ખાલી અતિન્દ્રિય જ્ઞાન સાથે વાત કરી. અહીંયા અમરચંદાચાર્ય શું એની વાત લીધી સાથે, કે પેલા વિચાર તારી પાસે જે ઇન્દ્રિય જ્ઞાન છે એની સાથે શું છે, ઇન્દ્રિય જ્ઞાન કેવું કામ કરે, બે નું શું કર્યું આપણને કમ્પેર, એટલે તને કયું ઉપાદેય થી ખબર પડે. આ એક અમરચંદાચાર્ય ની એક શૈલી છે. 72 ગાથામાં કોની વાત છે, 3 લક્ષણ કોને બતાવ્યા છે, 72 ગાથા સમયસર ગુરુદેવ બહુ યાદ કરતા હોય. ભગવાન આત્મા જેમ ત્રણ વાર એમાં છે ને, અશુચિપણું, વિપરીતતા અને દુઃખના કારણ કોણ છે? આશ્રવ છે. અમૃત ચંદ્રાચાર્ય દેવે એની ટીકામાં એ તો બતાવ્યા, સાથે એની સાથે કોને બતાવ્યા કે ભગવાન આત્મા તો અત્યંત સૂચિ છે. આશ્રવ કેવા છે? અશુચિ. તો એની સામે ભગવાન આત્મા કેવો છે? એને એક શબ્દ વાંચવા જેવો છે, ખાલી સૂચિ અત્યંત સૂચિ એમ નહીં, કઈ છે શબ્દો યાદ હશે પણ નહીં. એમાં જ્ઞાયકપણાને લીધે સૂચિ છે. મારું જ્ઞાતા સ્વભાવ છેડો ને કરતા રાગાદયમાં ગયો, સમજી લો હું અપવિત્ર થાવ. પર્યાયમાં સ્વભાવ તો નહીં પણ પર્યાય, આખું એક શબ્દોમાં પણ કેટલા સિદ્ધાંતો આચાર્ય બતાવે. થોડા શબ્દો વાંચવા જેવા છે. સમયસારમાં આમાં તો નથી. બોતેર ગાથામાં પેલો જ બોલ છે. જળમાં સેવાળ છે તે મળ છે, જે તે સેવાળની માફક આશ્રવો મેળપણે અનુભવાતા હોવાથી અશુચિ છે. મેળો શબ્દ આમાં પણ એક વિચારવા જેવો છે. આચાર્ય દેવે ક્યાં આશ્રવની વાત કરી? શું ફરીથી શબ્દ વાપરા છે? અનુભવાતા હોવાથી. આ શું બતાવ્યું? ભૂતકાળ દેખાડ્યો કે ભવિષ્ય દેખાડ્યો? તો વર્તમાનમાં કોણ લખે છે? આચાર્ય દેવ. તેમને કયો છે? શુભ ભાવ કે અશુભ ભાવ? શુભ ભાવમાં પણ ક્યાંનો છે? શાસ્ત્ર ની ટીકા લખવાનો બધો છે, અને છતાં કે છે અમને અશુચિ અનુભવાય છે. અહીંયા તો ક્યાંય અશુભમાં પણ અશુચિ પણ લાગતું નથી. એક બહુ જ વિચારો છે, નાસ્તિની જો દુઃખની અધિકતા નથી ને, સુખ માટેનો એટલો પુરુષાર્થ નહીં થઈ શકે. કોઈ પણ એક જ્ઞાનીઓના જૂનાના વિચાર કરજો. કૃપાળુ દેવ શું લખ્યું એમના, શું છે અનુભવ? પહેલાની કેવી પરિસ્થિતિ હતી? ખાવું ગમતું હતું કે ભીખા રહેવું ગમતું હતું? જાગ્રત રહેવું ગમતું હતું કે શું હતું? બોલવું ગમતું હતું કે મૌનપણે રહેવું? શું હતું એમાં? ઘણા શબ્દો વાપરા. શું ગમતું? તો કઈક તો સારું ગમવું જોઈએ ને, કઈક તો ગમવું જોઈએ ને. અરે જગતમાં ક્યાંય ન ગમે તો એવો શબ્દ વાપરો. કોને વાપરો છે ને? પહેલો શબ્દમાં આવી સ્થિતિ કોઈ દે આપણે આવે? સોગાનીજીની કેવી પરિસ્થિતિ થતી? કાં તો આત્મા મળશે ને કાં તો આ શરીર છૂટશે, એવી તીવ્રતા, એવી દુઃખની તીવ્રતા લાગી જ નથી. કદાચ લાગી હશે પણ સંયોગથી લાગી છે, વેદનથી નથી લાગી. શું છે? શરીરમાં એકદમ રોગ ફાટી નીકળ્યો હોય, બારમાં નિધન થાય, બારમાં અપમાન એકવાર થઈ ગયું હોય તો ક્યાં સુધી પહોંચી જઈએ? આપણે તો નહીં જે સુસાઇડ સુધી પહોંચે છે. તો આકુરતાની તીવ્રતા છે, પણ આકુરતાની તીવ્રતાનું કારણ ખોટું માન્યું છે. આકુરતાની તીવ્રતા છે કે ક્યાં સુધી પહોંચ્યું છે? અરે અહીંયા પોતાના પરિણામથી એને લાગવું જોઈએ કે મને વિકલ્પ માત્ર માત્ર. અહીંયા તો ચાલો આચાર્ય દેવ આપણે તો જે કેવું તે વાત ને કહેવાને, તો છે શાસ્ત્રના એક એક શબ્દોથી વાચક સુધી, જો વાચ સુધી પહોંચશું તો સાર્થક પણ છે. ચિનવાણીના એક એક શબ્દોથી, ગુરુદેવસિંહની વાણીના એક એક શબ્દોથી ક્યાં છે? એ તો બધા કેવા છે? વાચક. અને વાચકથી ક્યાં સુધી પહોંચ્યું છે આપણે? વાચ્ય સુધી પહોંચ્યા તો સાર્થક પણ છે. વાચક સુધી પહોંચીએ છીએ, વાંચી લઈએ, સાંભળી લઈએ છે, થોડું ઘણું કર લઈ છે, પણ એક એક શબ્દો ની પાડ નહી. જ્ઞાની ના શું છે? એક એક વાક્યમાં શું છે? અનંત આગમ સમાયેલા છે, પણ એ શબ્દોનો વાચક સુધી પહોંચે. તો અહીંયા ચાલે તો પૂરું કરીએ. અહીંયા તો આશ્રવ ની વાત કરી, હવે એની સામે ભગવાન આત્મા તો હવે કેવો છે? ભગવાન આત્મા સદાય અતિ નિર્મળ. જો કોને શું છે? ભગવાન આત્મા. ફરીથી આની પેલા આશ્રવ ઈ કોની વાત આવી? પર્ણમંતી, વર્તમાન પર્ણતીની. અહીંયા કોની વાત છે? ટીકાળી સ્વભાવ. અને તો પોતે સૂચિ હોવાથી એના આશ્રય પર્યાયમાં સૂચિ પણ થાય.
શું દેખાડ્યું અહીંયા, બે ની કમ્પેરિઝન માં ઓલી પણતી છે અને અહીંયા કેવો છે? કારણ કે સૂચિએ છે અને તેથી એના આશય તને સૂચિ થશે. બે ઉપાય દેખાડ્યો, વેદન દેખાડ્યું, જેમ કે રોગ દેખાડ્યું અને રોગને ટાળવાનો ઉપાય દેખાડ્યો. એમ આશ્રવની શું દેખાડી? અશુચિપણું દેખાડ્યું અને એને ટાળવાનો ઉપાય દેખાડ્યો. કે શું છે? કે ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ. અતિ નિર્મળ કેમ લે છે? એમ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રણતિ, મોક્ષ માર્ગની કેવળ જ્ઞાનની પ્રણતિ પણ કેવી છે? નિર્મળ છે ને, શુચિ છે ને, પવિત્ર છે ને. કોણ? તો કેવળ જ્ઞાનની પૂર્ણ નિર્મળ સિદ્ધ દશા. અરે ભાઈ, એ અતિ નિર્મળ એવો છે કે એના આશ્રય નવી શુદ્ધતા થાય. ઓલી સિદ્ધ દશા ને એની આપણને જ ન હોય, પણ અરે જેને છે એના લક્ષે પણ તને નવી શુદ્ધતા નહીં થાય ક્યાં? અરે સાધક દશામાં અલ્પ શુદ્ધતા થઈ એના આશ્રય નહીં થાય તને ક્યારે? અતિ નિર્મળ શબ્દ છે. હવે હું નિર્મળ શા માટે છું? ભગવાન આત્મા હું નિર્મળ, એમાં અતિ નિર્મળ શા માટે? એનું કારણ આપ્યું. ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી. શું શબ્દ વાપરો? હું જ્ઞાયક છું, જાણનાર તત્વ છું. શા માટે? ચૈતન્ય મારો સ્વભાવ છે. શું શબ્દ વાપરો? તો એનો અર્થ શું થયો? ફરીથી આશ્રવો અશુચિ છે અને હું કેવો છું? અતિ નિર્મળ. અને એટલા પછી આગળ આવશે અત્યંત શુચિ છે, શબ્દ છે અત્યંત શુચિ. કેવળ જ્ઞાન મોક્ષમાં નિર્મળ પર્યાય સૂચિ છે, નિર્મળ છે, પણ હું કેવો છું? અતિ નિર્મળ સાથે અત્યંત સૂચિ શબ્દ વાપરો છે. તો એનો શું છે? મારું સૂચિપણું શેમાં છે? રાગાદીના કરતાપણામાં કે જ્ઞાતાપણામાં? તો હું કેવો છું? જ્ઞાયક છું. અને શા માટે જ્ઞાયક છું? ચૈતન્ય માત્ર સ્વભાવપણે. એક એક રીતે વિચાર કરીએ તો એની વાત આપણને, તો આ વાત તો આપણને અહીંયા આવતી હોય છે. અહીંયા તો એનાથી આગળ આપણને ક્યાં લઈ જાય છે આચાર્ય દેવ? ઇન્દ્રિય જ્ઞાનમાં પણ ક્યાંય સંતુષ્ટ થતો નહીં, રાગાદિમાં તો નહીં, એમાં ને. તો હવે અહીંયા આપણને એ ઇન્દ્રિય જ્ઞાન એ કેવી છે, કેવું છે, તે આપણે 102 પાને આપણે 59 છે ને ગાથા, એમાં ફરીથી વાત આપણે શેનાથી ચાલી હતી? કે મૂળ ગાથામાં અતિન્દ્રિય જ્ઞાન જે પારમાર્થ એટલે પ્રત્યક્ષ જ્ઞાન છે, એનાથી સુખ છે તો દેખાડ્યું. કેવું છે એ અતિન્દ્રિય જ્ઞાન? કેવું છે પ્રત્યક્ષ જ્ઞાન? કેવું છે એ વાત પહેલા અમૃતચંદ્રાચાર્ય શું કીધું? આ જે ઇન્દ્રિય જ્ઞાન કેવું છે, પરાધીન પરોક્ષ જ્ઞાન કેવું છે એની સરખામણીમાં, એનો 5 બોલમાં પહેલું છે, પર દ્વારા ઉપસ્થિત થકવું પરાધીનતાને લીધે. શું શબ્દ વાપરો? પર દ્વારા. કોઈ સિદ્ધ જો આ તમે કહો છો જ્ઞેય થી જ્ઞાન થાય, સીધું થયું કે નહીં? ઇન્દ્રિય થી જ્ઞાન થાય, સિદ્ધ થયું કે નહીં? અરે ભાઈ, શબ્દો વાંચતા શીખજે પહેલા. શું છે? શબ્દો વાંચતા શીખશે એટલે ખાલી ભાષાથી નહીં, એના અભિપ્રાયથી, લખનારના અભિપ્રાયથી એનું લખાણ સમજવું, એના પ્રત્યેની પ્રમાણિકતા. શું છે? લખનારના અભિપ્રાયથી. મિત્રોમાં એકબીજા ગમે મસ્કરીમાં કે હાવ ગાંડો પાગલ હમજ, તો ત્યાં જરાય નહીં, કારણ કે આપણે એના ક્યાં સુધી પહોંચી છે અભિપ્રાય. અને કદાચ બીજા કોઈ એવા શબ્દો વાપરાતો તો અહીંયા પર દ્વારા એટલે પરના નિમિત્તે. પર દ્વારા એટલે આ જે ઇન્દ્રિય જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે, કેવું છે? કોઈ ને કોઈ પર દ્વારા. આત્મા આધીન નથી, આત્માથી સીધું નથી. આત્માથી સીધું હોત તો પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાત, અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય. પણ આ કેવું છે? પર દ્વારા ઉપસ્થિત થકું શબ્દ શું છે? પરાધીનતા છે. ક્યાં જ્ઞાનમાં? પરોક્ષ જ્ઞાનમાં. ઇન્દ્રિય જ્ઞાનમાં શું છે? પરાધીનતા. અને ક્યારે પણ કોઈને પૂછજો પરાધીનતામાં સુખ હોય કે દુઃખ હોય? હિન્દીમાં એક વાત છે ને, પરાધીનતામાં શું નથી આગળ? સપને સુખ નહી હિન્દીમાં. તો અહીંયા પેલું ઇન્દ્રિય જ્ઞાન ઈ શા માટે સાથે દુઃખ છે, આકુરતા છે? કારણ કે કેવું છે? પરાધીનતા. પછી બીજું, અસંમત હોવાથી ઇતર દ્વારોના આવરણને લીધે. નીચે શબ્દ છે એ કેવું છે? પરોક્ષ જ્ઞાન ખંડિત છે. ચલો એનો અર્થ શું છે? કદાચ ખ્યાલ તો હશે, અમુક પ્રદેશો દ્વારા જાણે છે, ખરેખર ખુલાસો તો છે જ. ફરીથી અસંમત હોવાથી ઈતર દ્વારોના આવરણને લીધે, એ કેવું છે, ફરીથી આખું પરોક્ષ જ્ઞાન છે એ આખું એટલે સચ્ચે. ફરીથી આપણે રંગને જાણીએ છીએ ને અત્યારના, તો એમાં આત્માના કેટલા પ્રદેશોથી ઉત્ક્ષોપ્ષમ જ્ઞાન કામ કરે. આંખ જે છે ને એટલા જ પ્રદેશ, ભલે પણતી આખા પ્રદેશમાં થાય, પણ જે ઉપયોગ જાણવાનો ઉપયોગ થાય છે એમાં કેટલા પ્રદેશોથી કામ કરતું હોય છે, એ ઇન્દ્રિય જ્યાં સુધી હોય તે એટલી જ થતું હોય. અહીંયા તમે કોઈ પણ પદાર્થને કરશો તો એ રીતે કલર નહીં ખબર પડે, અહીંયા છે તો સ્પર્શ બધી ખબર, સ્પર્શ ખબર પડશે. તો અહીંયા કેવું છે, આ જો આ ઇન્દ્રિય જ્ઞાન સાથે આવી આકુતાર્યા કરે. એક તો પરાધીન છે, પરાધીનતામાં શું છે, ક્યારેક આગળ આવી ગયો કે આપણને આંખ છે પણ પ્રકાશ નથી, તો કેટલી પરાધીનતા છે. પ્રકાશ એમાં પ્રકાશ છે પણ એ કેવું હોવું જોઈએ, નજીક હોવું જોઈએ, નથી દેખાય ચશ્મા જો, કેટલી જ પરાધીનતા હોય છે. એક તો પરાધીન છે અને કામ પણ કેટલા કરે છે, અમુક પદાર્થ એટલે પ્રદેશોથી જ કામ કરે છે, એમાં આવરણ છે. પછી કેટલાક પદાર્થોનું પ્રવર્તું થતું ઇતર પદાર્થોને જાણવાની ઈચ્છા આવી ગયો શબ્દ. જ્યારે ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તે આપણે જાણીએ છીએ ત્યારે શું થાય છે, બીજા કેવા છે એ પણ છે, અને ક્ષોપ્ષમ જ્ઞાનમાં અમુક જ જણાય તો એ સિવાય બીજા ક્યાં છે. અહીંયા આપણે બેઠા છે અહીં એટલે ખબર છે, પણ બારમાં શું થતું હશે એની શું રહ્યા કરે છે ઈચ્છા, ભલે વ્યક્તપણે નથી પણ અંદરમાં તો રહ્યા જ કરે છે. એ ઇતર પદાર્થોને જાણવાની ઈચ્છા જેમ અભિપ્રાયમાં પદાર્થો પુનના યોગ્ય અલ્પ છે પણ મેળવવાની તૃષ્ણા બેહદ છે, એમ જાણવામાં પણ શું છે અંદરમાં રહે છે. એક બહુ સિમ્પલ, અહીંયા બેઠા છે કદાચ બારમાં કઈ ધડાકો થયો, શું થશે, શું થશે, શું થયું, કેમ થયું, શું છે, ઈચ્છા રહે છે કે નહીં. તો આ પેલું ફરીથી ઇન્દ્રિય જ્ઞાન કેવું છે, પેલું તો પરાધીન છે, અધૂરું છે. અધૂરું છે એમાં પણ જેટલું જાણે છે એટલું કેટલું છે, પરોક્ષપણે જાણે છે, બધામાં આકુતાર્યા કરે છે. પરાધીન તો છે જ પણ ઓલ્પ છે એટલે બીજાની જાણવું, અને જેટલાને જાણવું એ પણ કેવી રીતે જાણીએ, પરોક્ષપણે, પણ પ્રત્યક્ષ જોવે છે. દીકરાને ખાલી વિડીયો કોલિંગ થઈ છે કે સામે જોવે છે, આમ એ તો નથી ઉપાય, બીજો શું કરે. તો ફરીથી જ્ઞાન એક સ્વભાવ છે, તો જ્ઞાનને પહેલા સ્વભાવને શું જોવે છે, પૂર્ણતા જોવે છે, અને જાણવામાં પ્રત્યક્ષતા જોવે છે. આ બે ઇન્દ્રિય જ્ઞાનમાં નથી ક્યાંય. તો અહીંયા કેવું છે, એ બીજા પદાર્થો છે. પછી સમળ હોવાથી એટલે કે અસમ્યક અવબોધને લીધે, એટલે કે ઇન્દ્રિય જ્ઞાનમાં શું છે, જો આ ત્રણ આપ્યા, સંશય, વિમો અને વિભ્રમ, એ ત્રણ શું છે, જ્ઞાનના ત્રણ દોષ છે. જેમ સમ્યક દર્શનમાં કેવા દોષ, કેટલા દોષ છે, દર્શનના સમ્યક દર્શનમાં અહીંયા જ્ઞાનના ત્રણ દોષ, સંશય, વિભ્રમ, વિમો, તો સમ્યક દર્શનના કેટલા દોષ છે, 25 દોષ છે. એમાં સંશય આદિ જેમ છે ને, નિસંગ, નિકાંગ, એ ગુણ છે, એના ઓપોઝિટ સંશય છે. એમાં હજી એટલે સંશય છે, એમાં રાગદ્વેષ રહ્યા કરે છે, મૂઢતા રહ્યા કરે છે, એવા પ્રકારના એના એનાથી વિરુદ્ધ. પછી 8 મદ હોય, 6 અનાયતન અને 3 મૂઢતા. તો અહીંયા આ ઇન્દ્રિય જ્ઞાનમાં શું રહ્યા છે, સંશય. ક્યારેક આપણે જોઈએ છીએ ચશ્માન બધું હોય પણ ઘણી વાર ડાઉટ કે આ પથ્થર હશે, દોરડી હશે કે સર્પ હશે, આ પથ્થર હશે કે મનુષ્ય હશે, એ બધો શું રહ્યા છે, સંશય. પછી વિમો છે એનાથી વિપરીત જાણીએ, અને વિભ્રમ, મૃગ જળમાં પાણી નથી માની લે છે પાણી છે બધા, તો એ બધા ભ્રમણા છે, મોજ, એવા ત્રણેય પ્રકારના દોષ છે. અને છેલ્લે હજી આ એક એક શું દેખાડે છે, કે એની સાથે આકુરતા દુઃખ રહ્યા કરે. એક તો પરાધીન છે, પછી અમુક પ્રદેશોથી કામ કરે છે. કેવળ જ્ઞાન કેવી રીતે કામ કરે છે, સંપૂર્ણ પ્રદેશોથી કામ કરે, કારણ કે એને આવરણ કરે એવું જ્ઞાનાવરણી કર્મનું નિમિત્ત પણ નથી, એટલે સર્વ આત્મ પ્રદેશે. જ્યારે આપણું જ્ઞાન કેવું છે, જે ઇન્દ્રિયથી કામ કરે એટલા પ્રદેશોથી એ કરે છે. પછી કેટલાક પદાર્થોને જાણે છે, બધાને એ જાણતું નથી અને ચોથું તે આખા ત્રણ દોષ વાળું છે, સંશય રહ્યા કરે છે, મોહ એટલે ભ્રાંતિ, અને અનધ્યવસાય રહેતું હોય છે, નિશ્ચિતતા નથી થતી. ભાઈ મેં એવું જોયું તું પણ હવે ખબર નહીં કદાચ બીજું હોય તો અનધ્યવસાય પણ ઉપણ છે એને લીધે, અને અવગ્રહ આદિ સહિત. કોની વાત આવી આ અવગ્રહ આદિ સહિત? એટલે જ્ઞાન માં પણ કયું? મતિ જ્ઞાન. સૌથી પેલું કયું થાય? મતિ જ્ઞાન, પૂરક શું જ્ઞાન થાય, પણ મતિ જ્ઞાન માં જ હજી ક્રમ પડે. અવગ્રહ, ઈહા, અવાય અને પછી છેલ્લે ધારણામાં. તો આખો ક્રમ છે. તો એટલે જ્ઞાન ને ક્યાંય સંતોષ નથી થતું, આકુરતા જ રહ્યા કરે છે. ઘણી વાર તો અવગ્રહ કરીને છૂટી જતું હોય, ઈહા નિર્ણય કરવા છે, અવાય છે નિર્ણય. પેલા તે આવે, કેપ્ચર થાય, પછી પ્રશ્ન થાય શું છે અવગ્રહ, પછી ઈહા એટલે પ્રશ્ન, અને પછી શું થાય છે નિર્ણય થાય, અને નિર્ણય થી પણ છૂટી જાય, ધારણામાં ન રહે. આજ કે કાલે ખાધું હશે એ ક્યાં સુધી પહોંચ્યું હશે? અવાય સુધી કદાચ પહોંચ્યો, પછી ધારણા સુધી નહીં પહોંચ્યો, તો તે ત્યાં યાદ ન આવે અત્યારે. તો એ ક્રમે કરીને એ કામ કરે છે, અને એથી પદાર્થ ગ્રહણ ના ખેદ ને લીધે આ બધામાં શું આવ્યું છે? જે કઈ જાણીએ છીએ એમાં બધો જ આ રીતે પરાધીનપણું છે. થોડુંક જાણીએ છીએ, થોડા પ્રદેશોથી જાણીએ છીએ, એમાં હજી ડાઉટ આદિ સંશય રહે છે, અને ક્રમે કરીને છે. તેથી પરોક્ષ જ્ઞાન કથનચિત આકુળ છે. ના, એટલું બધું નહીં કે અમને જેટલું જ્ઞાન છે અમને એનાથી સંતોષ છે, ભલે અમને થોડું તો થોડું. આજ બહુ જ સમયસારમાં જેમ 144 ગાથા કે 142 લ્યો એમાં સેને છોડાયું છે. નય પક્ષ હતી અતિક્રાંત ભાખ્યો તે સમયનો, અહીંયા એવી જ રીતે ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ છોડાવે. ઇન્દ્રિય જ્ઞાન નહીં છૂટે અત્યારના, પૂર્ણ કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છૂટવાનો, જેમ પૂર્ણ વિતરાગ નહીં થાય ત્યાં સુધી રાગ છૂટવાનો નથી. પણ પેલું શું છૂટશે? રાગનો પક્ષ. અને એમાં પણ ક્યાં રાગનો પક્ષ છોડાયો આપણને? 142-144 ગાથામાં છે ને. નય પક્ષ એટલે, નય પક્ષ એટલે શું? એમાં પણ ખુલાસો કર્યો જયચંદજી, એમાં પણ કઈ નહીં લેવી, વ્યવહાર નહીં નહીં, નિશ્ચય નય સંબંધીના વિકલ્પોનો આગ્રહ પણ છોડાયો છે. એમને બહુ સરસ લખ્યું છે કે વ્યવહાર હું રાગી છું, દ્વેષ પર્યાય અપેક્ષા, બધી વાત સાચી, પણ એની છેલ્લે વાત નથી. છેલ્લે શું છે? હું અબદ્ધ સ્પષ્ટ છું, હું નિત્ય છું, અખંડ છું, એવા નિશ્ચય નય સંબંધીના વિકલ્પ, ખાલી ખાલી વિકલ્પ નહીં, એનો પક્ષ ચડાયો. એટલે નય પક્ષથી, જેમ આખા એ કર્તા કર્મ અધિકારમાં શરૂઆત આશ્રવથી આવી હતી ભેદજ્ઞાન કરવાની, હવે સૂક્ષ્મ અસૂક્ષ્મ રાગ સુધી લઈ ગયા, એમ અહીંયા પણ કોને છોડાવે છે? આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં તું ઇન્દ્રિય જ્ઞાનના પક્ષને છોડી દેજે. એનાથી એ કેવું શબ્દ વાપરો છે? અત્યંત આકુળ છે, એમાં જરા પણ સુખનો અંશ નથી માને, તેથી તે પરમાર્થે એ સુખ નથી. એ વાત પૂરી કરીને આજે 60-140 એનો પછી
આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. બહુ શબ્દોથી લઈને મહાવીર દેવ પ્રેમ 24 જીનેન્દ્ર ભગવાન નો જય હો. શ્રી સિમંદર દેવથી લઈને અજિત વીર્ય પરમ 20 વર્માન જીનેન્દ્ર ભગવાન નો જય હો. સિમંદર દેવથી લઈને અજિત વીર્ય પરમ 20 વર્માન જીનેન્દ્ર ભગવાન નો જય હો. અડગ જ્ઞાન મનના ધારક અખંડ સાધનાના પ્રતિક વાસી બાહુબલી મનીન્દ્ર ભગવાન નો જય હો. સમયસર નિયમસર પ્રવચન સર આદિ વાસાંગી જીનવાણી માત નો જય હો. ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય કલિકા સર્વજ્ઞ આલતા ચાલતા સિદ્ધ સમાન કુંકુંડ આચાર્ય દેવ અમૃત આચાર્ય દેવ પદ્મ પ્રબંધારી દેવ આદિ સર્વ આચાર્ય ગુરુ ભગવંતોનો જય હો. અનંત અનંત ઉપકારી નિત્ય વન્ય પ્રાતસ્મરણીય પરમ ઉપકારી પરમ શ્રી કાન ગુરુદેવનો જય હો. પ્રસમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિ જેવી અનુપમ કૃતિના રચયિતા પરમ કૃપાળુ દેવ આદિ સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જનવાણી ભારતી તોય જપો જિનવે, જો તેરી શરણા ગયે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો દ્વાસાંગીજીનું વાણી માત લો જય.